પ્રશ્નોત્તર માળા છે એમાં પાંચમું ચેપ્ટર ષટકારક ની ચર્ચા કરીએ છીએ. લાસ્ટ બે ત્રણ ક્લાસમાં આપણે ષટકારક ની પરિભાષા જોઈ અને લાસ્ટ ક્લાસમાં આપણે નિશ્ચયકારક અને વ્યવહારકારક એમ કરીને એક ટોપિક શરૂ કર્યો હતો. આપણે એકાદ એક્ઝામ્પલ પણ જોયું એને આપણે આજે આગળ વધારશું. પેજ નંબર 121 માનો 121 થોડી પરિભાષાઓ પહેલા આપણે રિવાઇઝ કરી લઈએ. પરિભાષાઓ પહેલા રિવાઇઝ કરીએ અને પછી આગળ વધો. જો સૌથી પહેલા આ પરિભાષા આપણી પ્રશ્નોત્તર વાળા બુકમાં નથી એટલે લખી લો. કારક કોને કહે છે? સૌથી પહેલો ક્વેશ્ચન, કારક કોને કહે છે? કારક કોને કહે છે? જવાબ, જે ક્રિયાના જનક હોય, જે ક્રિયાના જનક હોય અર્થાત ક્રિયા ઉત્પન્ન કરાવવા વાળા હોય તેને કારક કહે છે. એટલે કે ક્રિયામાં કોઈ ને કોઈ રીતે ઇન્વોલ્વ હોય એને કારક કહે. બરાબર, ક્રિયા એટલે શું? કે કોઈ પણ જાતના પરિણામ આપણે અહીંયા જોશું. હવે આપણી આ પ્રશ્નોત્તર માળા બુકમાં આવી ગઈ. પ્રશ્નોત્તર માળા પેજ 121. કારક 6 પ્રકારના હોય છે. કયા 6 છે? કોઈ યાદ છે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિન. વેરી ગુડ. ફરીથી, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિન. તો જો આપણી બુકમાં હવે ક્વેશ્ચન 347, કર્તા કારક કોને કહે? જે સ્વતંત્રતાથી સ્વાધીનતાથી પોતાના પરિણામને કરે તે કર્તા છે. જો જયેશભાઈ, આપણે હમણાં શું ચર્ચા થઈ? હમણાં અમારી ચર્ચા થઈ કે કર્મ જીવના પરિણામને કરાવે. એ જૂના કર્મનો ઉદય હોય એ જીવના પરિણામને અત્યારના ઇન્ફ્લુઅન્સ કરે. અહીંયા શું કહે છે? તો જે સ્વતંત્રતાથી પોતાના પરિણામને કરે એ કરતા. એટલે જીવના કોઈ પણ અત્યારના વર્તમાનમાં ભાવ થયા એનો કર્મણ કોણ? જીવ પોતે. આજુબાજુના ગમે તેવા સંયોગો હોવા દો, કોઈ એક જ સંયોગો આજુબાજુના હોય અને એમાં આપણે 10 જુદા જુદા જીવને બેસાડીએ તો બધાના પરિણામ સેમ થાય છે? બધાના જ પરિણામ જુદા છે. કોઈ એમાં નેગેટિવ વિચાર કરે છે, કોઈ પોઝિટિવ વિચાર કરે છે, કોઈ ઓપ્ટિમિસ્ટિક વિચાર કરે છે, કોઈ સાવ પેસિમિસ્ટિક કરે, મૂકી દેવા જેવી વાત કરે. ચાલો, કોઈ જીવ ભાવ વગર બનો. ભાવ એટલે જીવની પર્યાય. કોઈ પણ દ્રવ્ય પર્યાય વગર હોઈ શકે. જો આજને બહુ શબ્દ જાળ છે, આ શબ્દ જાળમાં કોમ્પ્લિકેટ થઈ ગયા. આપણે મોટા શાસ્ત્રમાં શું આવે, સમય સાયા સમય સારાથી શાસ્ત્રમાં, કે ઉદયોનો સંયોગ તો આવા જ પણ એમાં જોડાવવું નહીં. બરાબર, અને પછી આપણે અહીંયા શું કહેવાય છે કે દરેક સમયે જીવના પરિણામ થયા છે તો આ જોડાવવું નહીં ને પરિણામ થાય છે તો શું મતલબ? પણ આ ખાલી શબ્દ જ આર્ટ છે, એમાં કોમ્પ્લિકેટ થઈ જવાય. જો આજુબાજુના આપણા સંયોગો છે, બરાબર, હવે જીવના દરેક સમયની કંઈક પર્યાય તો થવાની જ છે. હવે કંઈક પર્યાય થાય છે, એ પર્યાય જો બહાર તરફ ગયું, જીવના સ્વભાવને છોડીને એ પર્યાય ત્યાં બહાર તરફ ગઈ અને કોઈ પર પદાર્થનો વિચાર કર્યો, ગમે છે, નથી ગમતું, આમ છે, ત્યાં જોડાઈ. ખ્યાલ આવે? જીવ જ્યાં પોતાના સ્વભાવની અંદર રહે છે ને એને જેમ કહેવાય છે દોડાતો નથી, વાળવા માટે આપણે પ્રાથમિક ભૂમિકામાં શું કરવું, સૌથી પહેલા તો સ્વાધ્યાય આદિ કરવો, એનાથી આત્માનું સ્વરૂપ સમજવું, આત્મા જુદો એ પદાર્થ જુદો એ દ્રઢ નિશ્ચય જ્યાં થાય તો જેમ જેમ ધીરે ધીરે આપણા વિચારો પણ આત્મા તરફના જ થતા રહે, પછી એને તત્વ વિચાર કહેવાય, એ આત્મા તરફના જ વિચારમાં જીવ ડૂબેલો રહે છે, એને ઓલા પર પદાર્થના વિચાર જ નથી આવતા. આ ભૂમિકા બહુ ઊંચી નથી. આ ગુરુદેવશ્રી જેવા જે જ્ઞાની ધર્માત્મા હોય એનાથી પણ પહેલાની પ્રાથમિક ભૂમિકા છે. જે આપણને સોગાનીજીની સ્ટોરીમાં ઘણી વાર આવે ને કે એમને વિચાર આવતા હતા કે બસ એક કાં તો આત્મા પ્રાપ્ત થાય કાં તો મારો દેહ ત્યાગ થઈ જાય, ખ્યાલ આવે ને આ સ્ટોરી કહેતા હતા ને, તો આ કઈ ભૂમિકા છે? એ સમ્યક્ત્વની જસ્ટ પહેલાની ભૂમિકા એવી હોય. આપણે અહીંયા ઉભા છે તો આપણે અહીંયાથી આત્માનું સ્વરૂપ સમજીએ, આ શાસ્ત્ર વાંચન કરીને આ બધા તત્વોની સ્વતંત્રતા જાણીએ તો એમ ધીરે ધીરે કરતા આપણને આત્માનું સ્વરૂપ એમ ક્લિયર સમજાય કે હા જીવ તો સ્વતંત્ર છે, કઈ કરી શકતો નથી, પણ એનામાં ત્રિકાળ સામર્થ્ય એવું છે કે ભગવાનનું જેવું છે એવું મારામાં છે. એમ કરતા કરતા જીવ પોતાના વિચારમાં ડૂબેલો રહે ને આગળ આગળ વધતો જાય. કરવા માટે એક સ્વાધ્યાય છે તત્વ વિચાર, એના સિવાય જીવ કઈ કરી શકતો નથી. કર્મ ને તમે સાઈડ પર હવા દો, કર્મ નું ગણિત છે ને બહુ ઊંડું છે. કર્મ તો આવે છે ને જાય છે, બંધાવતા હોય ને તો બંધાવા દો, ચિંતા નહીં કરો, કેમ કે ત્યાં અંતર્મુરત આત્માનો અનુભવ કરશે તો બધા પાછા ખરી જાય, તો ચિંતા શું. કર્મ દર સમયે બંધાય જ છે, જ્યાં સુધી જીવ પોતાના આત્માના અનુભવમાં ડૂબતો નથી ત્યાં સુધી કર્મ બંધાય. સૂક્ષ્મતાથી જોઈએ તો આત્માના અનુભવ વખતે પણ બંધાય છે, કેમ કે આત્માના અનુભવ વખતે અરિયન ભગવાનમાં આપણામાં ફરક છે કે નહીં, એ જેટલો ફરક છે એટલા કર્મ બંધાય, અને જેટલી સમાનતા છે એટલા કર્મ નથી બંધાય, ખ્યાલ આવે છે. તો કર્મનો વિચાર કરીને છે ને જીવ નકામો ભયભીત થઈ જાય, બીજું કઈ નથી. એમ વિચાર કરો કે આપણી પાસે ગાડી હોય અને એ ગાડી આપણે રસ્તા પર ચલાવીએ તો ધૂળ લાગે કે નહીં? લાગે. તો રસ્તા પર ચલાવવાનું બંધ કરી દઈએ છે? કેમ બંધ નથી કરતા? કેમ કે આપણને કોન્ફિડન્સ છે કે ભલે ને લાગવા દે ને હું અઠવાડિયું ચલાવીશ, ગમે તેટલી ગંદી થાય પછી હું જરા કામ પાણી મારીશ ને બધું નીકળી જાય, એટલું આપણને કોન્ફિડન્સ છે કે નહીં? બસ એવો કર્મ પ્રત્યે કોન્ફિડન્સ રાખો કે એને તો વિચાર જ નહીં કરો કે લાગવા કર્મ આવતા હોય ને આવા દો, આઈ ડોન્ટ કેર, જરાક આત્માના અનુભવમાં જઈશ અને બધા કરી જવાનું, ખ્યાલ આવે. કર્મની તો ચિંતા જ ન કરો. આ તમે સ્ટેટમેન્ટ એમને કહેજો કે કર્મની ચિંતા જ નહીં કરો, તમે તો પુરુષાર્થ કરો. બસ ચલો આગળ વાંચો. તો કરતા કોને કહેવાય? જે સ્વતંત્રતાથી પોતાના પરિણામને કરે તે કરે. બોલો, ક્ષય દ્રવ્ય છે, ક્ષય દ્રવ્યની દર સમય પર્યાય થાય છે કે નહીં? થાય છે ને. એ પર્યાય કોઈ બીજું આવીને કરાવે છે કે એ પોતે કરે છે? પોતે કરે છે ને. બસ એનો કરતા, દ્રવ્ય કરતા, પર્યાય એનું કર્મ, ખ્યાલ આવે. જો કર્મ, કર્મ કોને કહે છે? કરતા એ જે પરિણામ કર્યા, કરતા એ જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામને તેનું કર્મ કહે છે. એટલે દ્રવ્ય જે પર્યાયને પ્રાપ્ત કરે છે એ પર્યાય એનું કર્મ છે. આપણે કોઈ પણ કાર્ય લઈ લો માતા, કોઈ પણ એક્શન લઈએ આપણે, તો એ એક્શનમાં કોઈ ને કોઈ દ્રવ્ય ઇન્વોલ્વ છે કે સમજો. આપણે ગાડી ચલાવવાની જ એક્શન લઈએ તો ગાડી ચલાવીએ છીએ તો એમાં દ્રવ્ય કયું ઇન્વોલ્વ છે? એ ગાડીના અનંત અનંત પુદ્ગલ પરમાણુ, બરાબર. એ ગાડીમાં જેટલા પુદ્ગલ પરમાણુઓ છે બધા ત્યારે એમાં હાજર છે. હવે જ્યાં આપણે ગાડી ચલાવીએ છીએ એ પરમાણુઓની ત્યારે વર્તમાનમાં કોઈ પર્યાય છે કે નહીં? છે ને. તો હવે સમજો આપણે ગાડી અહીંયાથી ચાલુ કરી મંદિરથી અને ઘર તરફ જઈ રહ્યા છે, તો આપણે સમજો અહીંયાથી 12 વાગે ગાડી ચાલુ કરી અને 12 ને 10 આપણે ઘરે પહોંચી ગયા, બરાબર માતા તો 12 વાગ્યાની પણ એ પરમાણુની કઈ પર્યાય છે કે નહીં 12 ને 1 ની પર્યાય છે કે નહીં 12 ને 2 ની છે કે નહીં એ રીતે 12 ને 10 સુધી દરેક સમયની પર્યાય છે કે નહીં તો દરેક સમયની એ પરમાણુઓની પર્યાય એનો કરતા કોણ કે પર્યાય એ દ્રવ્ય પોતે બરાબર એ પરમાણુઓ પોતે એ પર્યાયનો કરતા આપણે એ ખાલી મોટું મોટું કેવું હોય સ્થૂળતાથી વાત કરીએ તો એમ કહેવાય કે ભાઈ મેં ગાડી ચલાવી અને અમે ઘરે ગયા બરાબર એ ખાલી ઉપચારનું કથન છે એ ઉપચારની કહેવાની પદ્ધતિ છે રિયાલિટીમાં શું થયું કે એ ગાડીના જેટલા પરમાણુ હતા એ આ શરીરના પરમાણુ હતા એ અને આ આત્મા આ બધાની 10 મિનિટ સુધી જુદી જુદી પર્યાયો થઈ અને બધાની પર્યાયોનું એક સંયુક્ત આખું સંઘ અહીંયાથી નીકળીને ત્યાં પહોંચે ખ્યાલમાં આવે છે પૂર્તાથી એમ કહેવાય કે મેં ગાડી ચલાવી પણ એ ખાલી આપણી લોક વ્યવહારની ભાષા એ લોક વ્યવહારની ભાષાને સાચું ન માની લેવું રિયલ હકીકત શું છે કે દરેકે દરેક પરમાણુએ અને દરેકે દરેક દ્રવ્યએ પોતાની યોગ્યતાથી પોતાની પર્યાય કરી અને ત્યાં સુધી પહોંચે ખ્યાલ આવે એને કહેવાય ષટકારક દરેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી પોતાનું કાર્ય કરે એને કહેવાય ષટકારક તો જો કરતા તે દ્રવ્ય કર્મ એટલે એની એ સમયની પર્યાય એનું કાર્ય આગળ કરણ કોને કહે તે પરિણામના સાધકતમ અર્થાત ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે કોઈ પણ કાર્યના સાધનને કરણ કહે છે હવે કોઈ પણ દ્રવ્યએ કોઈ પર્યાય કરી એ સમયમાં દ્રવ્યની એ પર્યાય કરી એનું સાધન કોણ તો એ દ્રવ્યમાં એ પર્યાય બદલવાની યોગ્યતા છે કે નહીં દ્રવ્યત્વ નામના ગુણને કારણે દરેક ગુણ દરેક દ્રવ્યની દર સમયે પર્યાય બદલાય છે બસ એ પર્યાય બદલવાની યોગ્યતા જ એનું સાધન છે સમજો એ જ ઉદાહરણ લઈએ કે ગાડી લઈને આપણે અહીંયાથી ઘરે ગયા હવે એ પરમાણુમાં અહીંયાથી હલવાની યોગ્યતા નથી ગાડીના પરમાણુમાં સમજો મંદિરથી હલીને ઘર સુધી પહોંચવાની યોગ્યતા જ નથી તો તમે કેવી રીતના ચલાવી લઈ જઈ શકો ન થઈ શકે ને ન થઈ શકે ગુરુદેવજી હંમેશા એક્ઝામ્પલ આપે પ્રવચનો કે હાથ છે એ અહીંયાથી આમ મળે છે તો કેમ મળ્યો કેમ કે એની એવી જાતિ યોગ્યતા છે કે હાથ આમ મળી શકે હવે આને ઊંધો વાળી બતાવો તો નથી વાળી શકતા કેમ કેમ કે એની એવી યોગ્યતા નથી એવી જ રીતે ઉદ્ગલ પરમાણુઓ છે હવે સમજો આપણે પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલની બદલે પાણી નાખી દીધું તો પેટ્રોલની યોગ્યતા શું છે કે પોતે ભળે એમાં ભડાકો થાય અને ઓલું એન્જિન ફરે બરાબર પાણીમાં એવી યોગ્યતા છે નથી તો એ પરમાણુની એવી યોગ્યતા નથી તો એ કાર્ય થતું નથી ખ્યાલ આવે છે દરેક પરમાણુની પોત પોતાની જે યોગ્યતા કોઈ પર્ટિક્યુલર વસ્તુ કરવાની એ એનું સાધન ખ્યાલ આવે છે ચલો આગળ કરણ એટલે સાધન કરણ એટલે સાધન જો કરતા એટલે કાર્ય કરનાર કર્મ એટલે જે કાર્ય થયું તે કરણ એટલે જે સાધન દ્વારા તે કાર્ય થયું તે પાણીમાં યોગ્યતા નથી એ પાણીને ઓલું હાઇડ્રોજનમાં કન્વર્ટ કરશે પછી એમાં એવી યોગ્યતા છે એટલે શક્તિ અપેક્ષા વર્તમાનમાં એ પરમાણુ પાણી નાખો પછી એ જ પરમાણુ જો ફ્યુલના ફોર્મમાં થઈ જાય પેટ્રોલ યોગ્યતા છે સાધન એટલે એ કુદરતી ચલો એ કુદરતમાં ક્રિયાવતી શક્તિ છે ને એ એનું સાધન એ શક્તિ એનું સાધન કોઈ પણ પુસ્તકમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાની શક્તિ છે. જો આપણે આવીએ આગળ સંપ્રદાન, ક્વેશ્ચન 3, પેજ 121, કરતા કર્મ કર. હવે જે સંપ્રદાન, કર્મ એટલે કે કાર્ય જેને આપવામાં આવે, જેને માટે કરવામાં આવે તેને સંપ્રદાન કહેવાય છે. જો જે આપણે ગાડી ચલાવીને ગયા તો એમાં કાર્ય કોના માટે કર્યું? તમે આપણા માટે કર્યું કે આપણે અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એટલે ગાડી ચલાવીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા. હવે એમ કહેવું એ વ્યવહારિક છે, બરાબર, કે કોના માટે આ કાર્ય થયું? આ એક જગ્યાથી બીજી જવાનું, આ ગાડીનું મંદિરથી ઘરે જવાનું કાર્ય કોના માટે થયું? તો મારા માટે, બરાબર, કેમ કે હું ગાડીને લઈને ગયો. ખરી રીતે વિચાર કરીએ તો દરેક દ્રવ્યની જે પર્યાયો છે એક એક સમયની, એ દ્રવ્યની પર્યાયો પોતપોતાની યોગ્યતાથી થઈ, એ તો આપણે જોયું, બરાબર. પણ એ પોત એ જે દ્રવ્યની પર્યાયો થઈ, એ પર્યાય એને કોના માટે કર્યો? તો કોઈ બીજા માટે કરી નથી, એને પોતાના માટે જ કર્યું. આ પુસ્તક છે એની વર્તમાનની કોઈ પર્યાય છે કે પુસ્તક ના આકારે? હવે અહીંયા પડી છે, આ હાથમાં લીધી, આ બંધથી ખુલી, આ બધી પર્યાયો એ પુસ્તકની કહી, પુસ્તકના પુદ્ગલો, બરાબર. આપણે સ્થૂળતાથી શું કહીએ કે આ પુસ્તકમાંથી હું વાંચું છું, બરાબર. આપણે મોટું મોટું એમ કહીએ કે આમાંથી હું વાંચું છું અને જ્ઞાન લઉં છું, પણ બાકી આ પુસ્તકોના પુદ્ગલનું પરિણમન જે રીતે થયું એને થોડી ખબર છે કે આપણા માટે થયું, ખ્યાલ આવે ને? એને ખબર નથી, એ જુદી વાત. પણ આ એક પાનામાં એક એટલા અનંતાનંદ પુદ્ગલ પરમાણુ છે, એ અનંતાનંદ પુદ્ગલ પરમાણુનું એ જાતનું પરિણમન પાના રૂપે કોના માટે થયું? એ કઈ પોતાના માટે જ થયું, પોતાની યોગ્યતા માટે. એને 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 કઈ બુદ્ધિપૂર્વક કર્યું નથી કે ભાઈ મને કોઈ વાંચશે, ખ્યાલ આવે. તો આ સંપ્રદાન શું કે છે કે કોઈ પણ કાર્ય થયું, એ કાર્ય કોના માટે થયું, કોને આપવામાં આવ્યું? તો સ્થૂળતાથી એમ કહેવાય કે આ કોઈ એક પર્સનને આપવામાં આવ્યું કે કોઈ એક વ્યક્તિ માટે કરવામાં આવ્યું, પણ સૂક્ષ્મતાથી જોઈએ એ કાર્ય એને પોતાના માટે જ કર્યું છે. જ્યાં આપણે નિશ્ચય વ્યવહાર કારક ના એક્ઝામ્પલ જોશું તો વધારે ખ્યાલ
આવશે,
એમાં બધું આવશે આપણને વધારે ક્લિયર. એ એક્ઝામ્પલ આપણે લાસ્ટ ટાઈમ થોડું પાંચ જોયું હતું ને, ફરી લીધું. ચાલો, અપાદાન. અપાદાન એટલે જેમાંથી કાર્ય કરવામાં આવે એ ધ્રુવ વસ્તુને અપાદાન કહે છે. એ ગાડી આપણે મંદિરથી ચાલુ કરી અને ઘર સુધી ગયા તો પહેલા મંદિરમાં ઉભી હતી ને, તો જેમાંથી ચાલુ કરવામાં આવે એ ધ્રુવ વસ્તુને અપાદાન કહે છે. પર્યાયના એંગલથી જુઓ તો આ 12 વાગ્યાની પર્યાય અને 12 ને 1 ની પર્યાય, તો 12 ને 1 ની પર્યાય કહી તો એની પહેલા 12 વાગ્યાની હતી ને, એને અપાદાન. જો હવે જેને થોડું ઇમિડિયેટ પાસ એ જ હું કહું છું, જો જે થોડું સૂક્ષ્મમાં સમજવા માંગતા હોય અને જે થોડું પુરાણું યાદ હોય, તો આપણે કાર્યના ચાર પદ્ધતિ જોઈ આ બોર્ડ પર જ. એક નિમિત્તથી કાર્ય થાય છે, ત્રિકાળી ઉપાદાન, અનંતર પૂર્વ ક્ષણવર્તી અને સત્સમયની યોગ્ય, યાદ છે કોઈને? ખરી રીતે તો આ ષટકારક ચારે ચારમાં અપ્લાય થશે. એટલે જ્યાં નિમિત્તથી વાત કરવામાં આવે તો ગાડીના વિષયમાં શું કહેતું કે ધ્રુવ વસ્તુ કઈ હતી? કે મંદિર આગળ ગાડી ઊભી હતી એ ધ્રુવ વસ્તુ, અને ચાલુ કરીને ગઈ કોના માટે ગઈ? કે જે પર્સન ડ્રાઈવ કરે છે એના માટે ગઈ, એટલે એ સંપ્રદાય, ખ્યાલ આવે. એ નિમિત્તથી વાત કરે. પછી ત્રિકાળીની વાત કરશું ને તો પર્યાય પર આરોપ નહીં આવે, ત્યાં ત્રિકાળી પર આરોપ આપવામાં આવશે. તો એમ કહેવાશે કે દરેક પરમાણુ આ અહીંયાથી અહીંયા ગયા, 12 વાગ્યાની પરમાણુની પર્યાય થઈ, પછી 12 એકની થઈ, તો 12 એકની પર્યાય એ પરમાણુએ જ પોતાની પર્યાયને આપી, એટલે એ સંપ્રદાન. પરમાણુની પોતાની જ પર્યાયમાંથી એ પર્યાય થઈ, પોતાના સ્વભાવની યોગ્યતાથી એ પર્યાય થઈ, એટલે સ્વભાવની યોગ્યતાથી એનું અપાદાન. કેમ કે દરેક વસ્તુ આપણે ત્રિકાળી ઉપર લઈ જવી છે ને, પછી જ્યાં સત સમયની યોગ્યતા પર અપ્લાય કરશું તો એક સમયની પર્યાય ઉપર સહેજકારક અપ્લાય થશે. ખ્યાલ આવે? આ તો અત્યારના સુરતાથી આપણે વાત કરીએ એટલે પૂર્વ પર્યાય પર અપ્લાય થશે, પછી તો ઈ જ પર્યાય ઉપર સહેજકારક લાગશે. એ આપણે જોશું આગળ. આ તો મેં તમને સ્નીક પ્રિવ્યુ આપી દીધું આગળ શું થવાનું છે. ખ્યાલ આવે? ચાલો આગળ. ધ્રુવ મતલબ ત્રિકાલી ચીજ હંમેશા રહેને વાળી. જો કેટલા જોયા આપણે? કર્તા, કર્મ, કર્મ, સંપ્રદાન અને અપાન, પાંચ વસ્તુ થઈ. અને અધિકરણ, અધિકરણ જેમાં અથવા જેના આધારે કાર્ય કરવામાં આવે છે તેને અધિકરણ કહેવાય છે. હવે આ ગાડીના ઉદાહરણમાં અધિકરણ શું છે? સુરતાથી જોઈએ તો ગાડીનો એવું ગમન કરવાનો સ્વભાવ કે એનું અધિકરણ, એ સ્વભાવના આધારે ગાડી જાય છે. અને સૂક્ષ્મતાથી જોઈએ તો દરેક દ્રવ્યમાં પર્યાય રૂપે પરિણમવાનો સ્વભાવ એ અધિકરણ. ખ્યાલ આવે છે બધાને? થોડુંક આપણે એક ઉદાહરણ જોયું, હવે આગળ બીજા ઉદાહરણ થોડું વધારે ક્લિયર. ચાલો હવે જો આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ જોયો તો કે નિશ્ચયકારક અને વ્યવહારકારક. જો 353 પર જોઈ લઈએ, કરી કારકો કેટલા પ્રકારના છે? તો બે પ્રકારના છે. છ તો નહીં ગયા, છ તો એના પ્રકાર છે, પણ એ છએ છના બે પ્રકાર. આ છ કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકાર. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કરવામાં આવે તેને વ્યવહારકારક કહે છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું ને કે કોઈ બે પદાર્થ હોય એને મળાવીને વાત કરવામાં આવે, અથવા કોઈ એક પદાર્થને ભેદ પાડીને વાત કરવામાં આવે તો એને વ્યવહાર કહેવાય છે. અને જેવો પદાર્થ છે એવું ને એવું વાત કરવામાં આવે તો એને નિશ્ચય કહેવાય. જેવી રીતના સમજો ગુલાબજાંબુ છે, તો ગુલાબજાંબુ એક આખો પદાર્થ છે. ઇમેજિન કરો અત્યાર માટે ઉદાહરણ કરો, પણ એના સ્વાદ માટે એને સ્વીટનેસનું વર્ણન કરવું, પછી એના ટેક્સચરનું વર્ણન કરવું, એના ટેમ્પરેચરનું વર્ણન કરવું, આ એક વસ્તુને જુદું જુદું પાડીને વર્ણન કર્યું એને વ્યવહાર કરે. કેમકે એક વર્ણનમાં આખો વસ્તુનો સ્વાદ આવતો નથી. ચાલો હવે વેન યુ ઈટ ઇટ સો યુ ગેટ મલ્ટિપલ સેન્સેશન એટ ધ સેમ ટાઈમ. આપણને એનું સ્વીટનેસનો પણ ખ્યાલ આવે છે, એનું ફિલિંગ આપણને આવે છે, ટેમ્પરેચરનો આપણને થોડું ફિલિંગ આવે છે, કેટલું ચૂવી છે એ ખ્યાલમાં આવે છે. ખ્યાલ આવે? ઘણી બધી વસ્તુનું સેન્સેશન એક સાથે, પણ વર્ણન એક સાથે કરી શકાતું નથી. તો એક પછી એક વર્ણન કરવું પડે કે આવું છે, આવું છે, આવું છે. ખ્યાલ આવે? તો આ વર્ણન પદ્ધતિને વ્યવહાર કરે છે. ક્લિયર? ઓકે. અને નિશ્ચય કોને કહેવાય? જ્યાં પોતાના જ ઉપાદાનથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે તેને નિશ્ચયકારક કહેવામાં આવે છે. એટલે જે વસ્તુ જેવી છે એને એવી ને એવી જ વર્ણન, એવી ને એવી જ જ્ઞાનમાં જાણવી. હવે એનું વર્ણન કદાચ થઈ શકાય નહીં, પણ જ્ઞાનમાં જાણવી એને નિશ્ચય કહેવાય છે. ક્લિયર? જો ઉદાહરણથી હવે જોઈએ આ છ કારકમાં વ્યવહારને નિશ્ચય કેવી રીતના લાગુ પડે છે તે જો નીચે આપણે ઘડાનું એક્ઝામ્પલ લઈએ કે કુંભારે ઘડો બનાવ્યો, તો કુંભાર એનો કર્તા, ઘડો એનું કર્મ, પછી દંડ, ચક્ર, દોરી એ બધા એના સાધન છે, એટલે એ બધા એના કરણ. અધિકરણ કરણ, કરણ એટલે સાધન, સાધન એટલે ઉત્તમ છે. તો ઘડો બનાવવા માટે પેલું જે નીચે ચક્ર જેવું વીજ જેવું દીધા ઉત્તમ છે, એટલે એના સાધન છે, એટલે કરણ. અધિકરણ કોને કહેવાય? જે ભૂમિ નીચે છે સોલિડ વસ્તુ જેના આધારે કંઈક કરવામાં આવે એનું અધિકરણ છે. તો જે નીચે જમીન છે એને અધિકરણ. હવે આ ઘડો કોના માટે બનાવ્યો? તો જે પણ એમાં પાણી ભરશે એના માટે બનાવ્યો. તો જલ ભરનાર માટે કુંભારે ઘડો કર્યો, તેથી જલ ભરનાર એનું સંપ્રદાય. હવે આની ઇમિડિયેટ પહેલાની પણ એ કઈ છે, જે ઘડો બનાવ્યો તો દેટ માટી એ ક્યાંક તો કોઈ બીજી પાત્રમાં હતી, એ ટોપલામાં હતી, એવું અહીંયા ઉદાહરણ લીધું છે. પણ બીજે ક્યાંય પણ હતી, ઇમેજિન કરો તો ત્યાંથી ઉપાડીને અહીંયા મૂકી અને ઘડો બનાવ્યો,
એટલે અહીંયા થી એટલે એ અપારા ધ પ્રીવિયસ વસ્તુ અપારા ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે માટે ટોપલો અપારા અને જમીનના આધારે ઘડો કર્યો તેથી જમીન એ અધિકાર આ આપણું એક ઉદાહરણ છે કે ઘડો બનાવ્યો એમાં છ કારક લગાવ્યા આ છએ છ કારક જુદી જુદી વસ્તુને લગાવ્યા ખ્યાલ આવે જેવી રીતના આપણા ઉદાહરણમાં આપણે ગાડી મંદિરથી ચાલુ કરી અને ઘર સુધી ગયા તો કરતા કોણ તો ડ્રાઈવર કરતા ખ્યાલ આવે જે એને ગાડી ચલાવી એ કરતો કર્મ શું થયું ગાડીનું ચાલવું એ કર્મ થયું બરાબર ગાડીનું ચાલવું એ કર્મ થયું કરણ શું છે સાધન શું છે એ ગાડી પોતે જ સાધન છે અથવા ગાડીમાં પેટ્રોલ હોવું ટાયરમાં હવા હોવું એ બધા સાધન સંપ્રદાન કોના માટે કરવામાં આવ્યું આ વસ્તુ કે જે અંદર પેસેન્જર છે એના માટે કરવામાં આવ્યું એ પેસેન્જરને ઘરે લઈ જવા માટે ગાડી ચાલી બરાબર અપાદાન ક્યાંથી ગાડી ચાલી કે ભાઈ લોકો મંદિરમાં હતા એટલે મંદિરના લોકોને ઘરે લઈ જવું એ એ મંદિરના લોકો અપાદાન ખ્યાલ આવે અને કોના આધારે જમીન ત્યાં રોડના રોડ ઉપર ચાલીને ગઈ એના આધારે ધ પીપલ હુ આર ગોઈંગ ટુ ગો ઇન ધ કાર એ પીપલની પ્રીવિયસ સિચ્યુએશન શું છે મંદિરમાં આ ખ્યાલ આવે હા આ બધાનું ઇમ્પોર્ટન્ટ છે આ બધું છે ને આપણે અત્યારમાં તો ખાલી વ્યવહાર પર વસ્તુ પર લગાવીએ હવે જયારે એને આત્મા પર લગાવશું ને ત્યારે એનું આપણને ઇમ્પોર્ટન્ટ સમજાય કે આમાંથી ઘણા બધા સિદ્ધાંતો નીકળે છે બહાર જેવી રીતના આપણે હવે કાર્ય લઈએ કે મારે મોક્ષમાં જવું છે અથવા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો કરતા કોણ કોણ કરશે મારે પોતે કરવું પડશે કે કોઈ મને આવીને કરાવી દેશે જો સમજો આપણે ઉદાહરણ માટે લઈએ કે આપણે સમજો ને આપણે જીનવાણીનો સ્વાધ્યાય કરીએ છીએ બરાબર તો જીનવાણીનો સ્વાધ્યાય કરીએ તો કરતા કોણ છે હું કરું છું શું કરું છું સ્વાધ્યાય એટલે કર્મ શું થયું સ્વાધ્યાય કારણ શું છે શેમાંથી સ્વાધ્યાય કરું આ બુક માંથી કરું એટલે આ બુક મારું કરણ છે ખ્યાલ આવે સંપ્રદાન કોણ છે કોના માટે કરું છું પોતાને મોક્ષ પ્રાપ્ત કરવું છે એ લાભ માટે એ લાભ ના એના માટે આ સ્વાધ્યાય કરીએ અપાદાન કોણ છે કેમાંથી કરવા એટલે કઈ સિચ્યુએશન માંથી કે ભાઈ હું મારી અજ્ઞાન દશા છે હા મારી રાગ દ્વેષની દશા છે અજ્ઞાન દશા છે એમાંથી નીકળીને મોક્ષમાં જવું છે એટલે કરું અને કોના આધારે કરું છું તો મારો જ્ઞાન સ્વભાવ છે મારામાં જાણવાની તાકાત છે એના આધારે આ છ વસ્તુ બતાવે છે શું કે અત્યારના તો આપણે આ સ્થૂળતાથી લગાવીએ હવે એને સૂક્ષ્મતાથી લગાવીએ તો અભૂકમાંથી આપણને જ્ઞાન આવે છે નથી આવતું તો જ્ઞાન કેમાંથી આવ્યું તો પોતાના જ્ઞાન સ્વભાવમાંથી આવે તો કરતા કોણ કે હું સ્વાધ્યાય કરું છું હું પોતે આ આત્મા કરું શું કરે છે સ્વાધ્યાય કરે સ્વાધ્યાય એટલે શું જ્ઞાન જ કરે છે અને જ્ઞાન એટલે જ્ઞાન જીવનો જ અભિન્ન અંગ છે એટલે જીવ પોતાની પર્યાયનું જ કાર્ય કરે છે તેમાંથી સ્વાધ્યાય કરે છે આ બુકમાં એવો વ્યવહાર છે પણ બુકમાંથી જ્ઞાન આવતું નથી પોતાના જ્ઞાનમાંથી જ્ઞાન આવે એટલે જ્ઞાનમાંથી જ જ્ઞાનનું કાર્ય કર્યું એટલે જીવે પોતાનો સ્વભાવનું કાર્ય એટલે કરણ પણ પોતે સંપ્રદાન પણ પોતે અપાદાન પણ પોતે અધિકરણ પોતાનો જ્ઞાન છે આ આપણને શું બતાવે છે કે દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય કરવા માટે સમર્થ છે જો અહીંયા આવી ગયો ના એ જીવન નહીં એને શું લાભ એવો એક પ્રશ્ન હતો બીજી બુક હા છ કારક કા ધ્યાન કરકે નહીં હા છ કારક કે જ્ઞાન સે ક્યા લાભ હોગા અનાદિકાલ સે યહ જીવ અપને કો ભૂલ કર पर में विकार में या किसी पक्ष में पड़कर पागल हो जाए એટલે કોઈ બીજાનું કાર્ય પોતાનું માનીને એ પર પર દોષ આપે છે. યદિ એ છ કારક કા ધ્યાન કરે તો એને એ બધો અભાવ થાય છે. હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું ને, આજે તમારે ચર્ચા થઈ અને જીવને પક્ષ લેતી જાય છે કે કર્મ આપણને કંઈક કરાવે છે, અથવા કર્મને છોડો ને, આ સામેની વસ્તુ મને સુખ આપે છે, સારી જમવાની વસ્તુઓ, સારી ગાડી, સારું ઘર, એ આપણને સુખ આપે છે, એવું બધાને આપણને પક્ષ બેસે છે. એ પક્ષ દૂર કરાવવા માટે આ આખો સાધ્ય કે દરેક વસ્તુ પોતપોતાનું કાર્ય કરવા માટે સમર્થ અને સ્વતંત્ર છે, એવું વસ્તુ સ્વરૂપની જે આખી સ્વતંત્રતાની વાત છે, એવી જૈન સિવાય બીજે ક્યાંય આવતી નથી. એ આપણને સમજવું એ અમુક કર્મ છે. આમાં વાત છે નહીં કરવામાં આવે છે, કોઈ પણ કાર્ય તમે લઈ લો વિશ્વમાં, એને એક સ્થૂળતાથી જોવાની પદ્ધતિ છે અને એક સૂક્ષ્મતાથી જોવાની પદ્ધતિ. સાચી પદ્ધતિ સૂક્ષ્મતા વાળી છે અને એક લૌકિક ઉપચાર સ્થૂળતા વાળો છે. તો એ આપણને પહેલા જ સ્થૂળતાનું બતાવે છે કે જો લૌકિકમાં આવી રીતના વાતો ચાલે છે, અને હવે સૂક્ષ્મતાથી જોતા એકચ્યુઅલી એમાં આ સિચ્યુએશન બને. ખ્યાલ આવે? આ જાણીને આપણને સૂક્ષ્મતામાં લઈ જવાની પ્રેક્ટિસ કરો. જે આપણે વાત ચાલતી હતી ને કે કરવું શું, કેવી રીતના પોતાનો આ વિચાર કરીને આ વસ્તુ સ્વરૂપ ક્લેરિફાઈ કરું કે ના આવી રીતના જ છે. તો હવે પર ઉપર ડિપેન્ડન્સ આપણી છૂટી જાય. આને છે ને પ્રેક્ટિકલ લેવલ પર આપણે લેવું પડશે. એ તો ખાલી થિયરી વાંચીને કઈ મજા નહીં આવે, એમાં કઈ ફાયદો નહીં થાય. આ પરિભાષાઓ યાદ રાખશું ને પછી ભૂલી જશે, એવું છે. પ્રેક્ટિકલ લેવલ પર જ્યાં એનો વિચાર કરતા કરીએ ને, તો ચલો આજે સમજો, હવે મારે અમુક પ્રોજેક્ટ કરવાનો છે, હું મારા જોબની જ એક્ઝામ્પલ લઉં, મારે જોબ અમુક પ્રોજેક્ટ કરવાનો છે, મારે બોસને આપવાનો, જો હું નહીં આપી શકું ટાઈમ પર તો એ નારાજ થશે, એ નાખુશ થશે. એટલે આઈ વિલ કિલ માય સેલ્ફ ટુ ડુ ઇટ ઓન ટાઈમ. ખ્યાલ આવે છે? હવે આ મારું અઝમ્પશન છે ને કે હું એને આપીશ તો આમ થશે તેમ થશે, એ ખુશ થશે, આપે તો પણ એમાંથી કંઈક ભૂલ કાઢી શકે છે અને તો એ નારાજ થઈ શકે છે. બરાબર? બોસિસ આર સચ કે નેવર ગેટ હેપી, દે આર ઓલવેઝ અનહેપી. તો આ બધું જીવને આપણા લૌકિક જીવનમાં જે આપણી બધી માન્યતાઓ બેસેલી છે ને, આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે, એ બધી આપણને છોડાવે. આપણે તો આપણું કામ કરવાનું, ટાઈમલી કરવાનું, પૂરી મહેનતથી કરવાનું. આપણને હવે સપોઝ જો એને 8 કલાકના પૈસા આપ્યા છે, તો આપણે નીતિપૂર્વક કે 8 કલાકનું મારું કામ છે, આઈ વિલ ડેફિનેટલી ડુ ઇટ. પણ 8 કલાક પછીનો લાઈફ ટાઈમ આપણો છે, એટલે ત્યારે યુ શુડ ડેફિનેટલી નોટ વર્ક, અને એ ટાઈમને બીજે યુટિલાઇઝ કરવો જોઈએ. પણ એમાં જે આપણે પ્રોપરલી કામ કરીશું, એમાં જ આપણે પ્રોપરલી કામ કર્યું અને આપણે આપણું કામ આપી દીધું, પછી હવે બહુ ફળની આશાઓ નહીં રાખવાની. આપણને આ વસ્તુ સ્વરૂપનો સિદ્ધાંત ક્લિયર કરાવવા માટે આ વસ્તુ કહેવામાં આવે છે. એવા ઘણા હોય છે ને જે હવે મેં તો જોયા છે, ઘણા લોકો એવા હોય હાઈ લેવલ પર બેઠા હોય, ગ્રો થઈને એ લોકોને પ્રમોશન મળ્યા કરે, અને પણ કાંઈ એક ગુરુદેવજી કે એટલા વાણિયાઓ કરોડપતિ છે, પણ એક બુદ્ધિના બાળકાન ગુરુદેવના પ્રવચનમાં આવતું હતું. એવું રિયલ લાઈફમાં પણ જોવા મળે છે કે આમ પ્રમોશન લઈને ઘણા ઉપર બેઠા હોય, પણ કાંઈ ઠેકાણા ન હોય. કેમ? એ પોતાની યોગ્યતાથી ત્યાં પહોંચ્યા છે, હવે એની એવી યોગ્યતા છે તો એ ત્યાં પહોંચે. હા, એટલે આનાથી આપણને છે ને વસ્તુ સ્વરૂપનું સ્વતંત્રતાને ખ્યાલ આવે, કોઈના પુણ્ય વગર એને કઈ મળી શકતું નથી, અને તમારા પુણ્ય હોય ને તો તમારાથી કઈ કોઈ લઈ શકતું નથી. તો આપણે આપણા પુણ્ય અને પાપ પર પૂરો ભરોસો, પાપ પર ભરોસો રાખવો જોઈએ. સાચે વિચાર કરશો, જો તમારા પાપનો ઉદય હશે ને તો કોઈ તમને હેલ્પ કરવા માટે સમર્થ નથી, અને તમારા પાપનો ઉદય નહીં હોય તો કોઈ વસ્તુ તમને દુઃખી કરવા માટે સમર્થ. આ સિગરેટ પીવા વાળા પીલા કરે છે કે નહીં? ઇમામ હતા એમના પાપનો ઉદય નથી ત્યાં સુધી બધું બરાબર ચાલે છે, અને જ્યાં પાપનો ઉદય આવે છે ત્યાં અંદરથી બધું બગડી જાય તો કોણ શું કરી શકે? આ ડોક્ટર આપણને કેટલી મદદ કરી શકે? કઈ કરી શકતા નથી. ચાલો ચાલો આપણે આ એક્ઝામ્પલ જોઈએ એક વાર, વ્યવહાર કારક અને નિશ્ચય કારક. હા, તો આપણે જોયું ઘડો બનાવનાર કુંભાર, એ ઘડો એનું કરો, એના ચાક અને દાંડી ને બધું એના સાધન કોના માટે બનાવ્યો? તો જે પાણી ભરશે એના માટે. કેમાંથી બનાવ્યો? તો માટીનો પેન્ડ હતું એમાંથી બનાવ્યો, અને આ જમીનના આધારે. હવે જો આમાં બધા કારક જુદા જુદા છે, એટલે બધા દ્રવ્ય જુદા જુદા છે. અન્ય કર્તા છે, અન્ય કરણ છે, અન્ય કર્મ, અન્ય સંપ્રદાન, અન્ય અપાલન, અન્ય પરમાર્થે. પરમાર્થ એટલે ઇન રિયાલિટી. કોઈ દ્રવ્ય કોઈનું કરતા હર્તા થઈ શકતું નથી. માટે આ છ વ્યવહાર, માટે આ વ્યવહાર છ કારકો અસત્ય છે. જો એટલું યાદ રાખો અમે, આ વ્યવહાર થી આપણે બોલચાલની ભાષામાં ભલે કહીએ કે આવી રીતના આમ થયું આમ થયું, પણ રિયાલિટીમાં એ માનવું નહીં. માનવાની વસ્તુ જુદી અને બોલવાની વસ્તુ જુદી, બહુ જ ફરક છે. થઈ શકે જેવી રીતના આપણે કોઈ મહેમાનને ઘરે કહીએ ને આવજો આવજો, આપણી માન્યતામાં એવું નથી, એ પણ જમીન આપવાનો ફરક છે. પણ એ બોલવાની ભાષા જુદી છે અને કરવાની ભાષા
જુદી. ઘણી જગ્યાએ તો ઘરે ની વસ્તુ થાય છે ત્યારે આપણે લાગે છે કે મેં કહ્યું, અને ત્યારે તો કરતા પણ દેખાય છે
બરાબર. જો મોક્ષના પ્રકાશકમાં એક્ઝેક્ટ એક્ઝામ્પલ લીધું તો ત્યાં ઉદાહરણ એમ આપ્યું છે, એટલે આન્સર એમ આપ્યો છે કે આપણે 50 વસ્તુ કરતા હોય, ભાષા જુદી છે મારી, કે સમજો આપણે 50 વસ્તુ કરતા હોય એમાંથી આપણી 25 થઈ અને 25 ન થઈ, તો જીવ આજે 25 થઈ એના પર જ ધ્યાન આપે છે અને એમ કહે છે કે જો મેં ગાયું ને એટલે થઈ, અને જે 25 ન થઈ તો એ આપણે ભૂલી જઈએ કે ભાઈ આ વસ્તુ ન થઈ. જેવી રીતે વિચાર કરો કે આપણે એક દિવસમાં કેટલી જુદી જુદી વસ્તુ ખાવાના પરિણામ કરતા હશું કે નહીં, કે આપણે અહીંયાથી ઘર સુધી જઈએ છીએ તો વચમાં સ્ટેશન નો રોડ આવે એમાં કોઈ ડોસા વાળો આવે, એટી બાય કોલેજ નો રોડ આવે ડોસા વાળો આવે તો ડોસો ખાવાનું મન થાય, પેલો ભેલપુરી વાળો આવે એ ખાવાનું મન થાય, તો કેટલી મળી જાય છે આપણને, ખ્યાલ આવે? સિમિલરલી ઘણી બધી વસ્તુ એવી છે જે આપણને પરિણામ થાય છે પણ એક્ચ્યુઅલી કરતી નથી. જ્યાં જીવ આપણે એનો વિચાર કરતા જશું જો આ પરિણામ થયા, આપણા પરિણામને એકચ્યુઅલી આપણા પરિણામનો ફ્લો છે ને એનું ચેક એન્ડ બેલેન્સ રાખો. તો વોટ ઇઝ પુરુષાર્થ? પુરુષાર્થ ઇઝ આ આપણે વાંચીને એને જે વિચાર આપણે જે કરીએ છીએ, આપણે જે શાસ્ત્રોમાંથી વાંચી પ્લસ જે રિયલ સિચ્યુએશન બને છે એ રિયલ સિચ્યુએશનમાં આ સિદ્ધાંતોને લગાવવા એ પુરુષાર્થ. આપણો આખો પુરુષાર્થ આપણા વિચારો
કરું.
આ છે ને આ પ્રેક્ટિસ ની વસ્તુ છે, એટલે જો સહજતા પાછીમાં એ આ પુરુષાર્થ અને સહજતા પાછી કોન્ફ્લિક્ટિંગ થાય, કોન્ફ્લિક્ટિંગ છે નહીં આપણી સમજણમાં દેશનું નથી કેવું. તો ફોર એક્ઝામ્પલ સમજો કોઈ જીવ છે આજે જ આવ્યો પહેલી વાર પાઠશાળા, એને સાંભળ્યું કે ભાઈ જીવ છે પોતાનું કાર્ય સ્વતંત્રતાથી કરે છે બરાબર, હવે અહીંયાથી બહાર જાય પછી વિચાર કરતો કે જો સ્વતંત્રતાથી કરે છે હું તો ગાડી લઈને આવ્યો, હવે પછી ગાડીમાં બેસીને વિચાર કરે કે ભાઈ જો મારી ઈચ્છાથી ચાલતી હોય તો મારે તો 60 પર ચલાવવી જોઈએ, પણ 20 ની ઉપર જતી નથી, વચમાં કોઈ આવી જાય છે આમ થાય છે તેમ થાય છે, આપણી ઈચ્છા મુજબ એક કાર્ય થતું નથી. બોલ, અહીંથી ગાડી આપણે જે ઘરે લઈને જતા હોય આપણને કેટલી ઈચ્છા હોય, કેટલી વાર બ્રેક મારી હોય? આપણને તો એવી છે ને, એકે વાર બ્રેક ના મારવી પડે. અચ્છા ચલો બ્રેક તો થોડું આમે રહે છે કે આપણને ઈચ્છા શું હોય, કેટલા સિગ્નલ નડે? ઈચ્છા તો આપણી એવી ને, એકે સિગ્નલ ના નડે, પણ તોય આપણા હાથની વાત છે. આમાં આપણને જ્યાં વિચાર કરીએ ત્યાં પછી રિસ્ટર કરવો પડે છે કે આ તો આપણને પૂરું થતું નથી. હા, જેમ જેમ આપણે ઈચ્છા કરીએ એ દિશામાં જાય છે, એનાથી વિરુદ્ધ થાય છે. હા, એટલે પોતાની રીતે, પણ આપણી ઈચ્છા 50-50 છે ને, કે ક્યારે કેમ થાય, ક્યારે કેમ ન થાય. એટલે આ છે ને, આ ખાલી વિચારમાં નિરંતર આ વસ્તુ મૂકવાથી, નિરંતર એ તત્વ વિચાર કરવાથી કે જો આમ થાય આમ થાય આમ થાય, અમારી ઈચ્છા અનુસાર, અમારી ઈચ્છા અનુસાર નથી. હવે છે ને, એક પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ લઈને જઈએ. આજથી આજનો એક દિવસ ટ્રાય કરજો, જેટલી ઈચ્છા થાય છે ને એ નોટ કરવાની ટ્રાય કરજો, જાણવાની એમ કે ભાઈ જો આજે મને આ ઈચ્છા થઈ, આ ઈચ્છા થઈ, આ છે. અને પછી ઈચ્છાનું મૂકજો, કેટલી પૂરી થઈ, કેટલી પૂરી થઈ, કેટલી પૂરી. કેમ કે આપણે ઈચ્છા અનુસાર તમે જોશો મેજોરિટી વસ્તુ પૂરી થશે. મોર દેન 90% તો આપણે ઈચ્છા અનુસાર થતું જ નથી, પણ એને આપણે કન્વિનિયન્ટલી ભૂલી જઈએ. નહીં થયું હોય એવું જ છે, પણ આ જીવ છે ને એના પર ધ્યાન નથી આપતું. ચૂપચાપ એને ચાદર ની નીચે નાખી દેશે, અને જે પૂરું થયું ને એને અહંકાર લઈ ચાલે, જો મેં કર્યું. ત્યારે પછી આ સિદ્ધાંત લગાવ કે જો કોઈ વસ્તુ મારી ઈચ્છા અનુસાર થઈ નથી, આ દરેક વસ્તુ પોત પોતાની યોગ્યતાથી સ્વતંત્ર થઈ. જ્યાં એવો સ્વતંત્રતાનો વિચાર કરીએ તો પછી હવે જીવના સ્વભાવનો પુરુષાર્થ થાય છે. હવે જીવનો સ્વભાવ જેવો છે એવું માનવું એ પુરુષાર્થ છે. તો જીવનો સ્વભાવ કેવો છે કે જાણનાર છે, દેખનાર છે. સમજો તમારા ઘરમાં ભયંકર ઝઘડો ચાલતો હોય, કે સમજો કોઈ કોઈ પણ લઈ લો ને, તમારા ઘરમાં કોઈ કામવાળી આવી હોય, એ કામવાળી નો અને તમારા વાઇફ નો ભયંકર ઝઘડો ચાલતો હોય, અને તમે એને જાણનાર દેખનાર તરીકે ખ્યાલ આવે છે ને, એટલે આ જાણનાર દેખનાર એટલે સાવ બેસી રહેવું એવું બધું જાણ છે. હવે જે સિચ્યુએશન બને છે એ સિચ્યુએશનમાં કદાચ તમે પણ કોઈક રીતે ઇન્વોલ્વ થશો, ધેટ્સ ઓકે. પણ એ આપણે જાણે કોઈ થર્ડ પાર્ટી ઓબ્ઝર્વ કરતી હોય ને, આ જુદો કેમેરો કેવી રીતે ઓબ્ઝર્વ કરે છે બધી વસ્તુ. હા, આપણે બે વસ્તુમાં ડિવાઈડ થઈ જઈએ, એક વસ્તુ જે પર્સન ઘરની વસ્તુમાં ઇન્વોલ્વ હોય છે, અને એક વસ્તુ જે જાણનાર દેખનાર. પોતાને એ પોતાના જ પરિણામને બે માં ડિવાઈડ કરો તો તમને કોઈના પર ગુસ્સો આવી જશે, કોઈના પર પ્રેમ આવી જશે, કોઈ સિરિયલ જોતા તો તમને હસવું આવશે. એ બધું થાય છે, એ બધું બેકગ્રાઉન્ડ વાળા પરિણામમાં થાય છે, અને સાથે બધું જાણનાર દેખનાર પણ ત્યાં ઉભું છે. ખ્યાલ પછી ધીરે ધીરે પેલા બે ઉભા તો કરો, પછી આપણને શું ઓબ્ઝર્વ થશે કે મેજોરિટી કાંઈ અત્યાર સુધી આપણે આ જે ઇમોશન દ્વારા છે ત્યાં ઉભા હતા, અને પેલો જાણનાર દેખનાર હતો જ નહીં. હવે ધીરે ધીરે આનું વજન વધારો, ત્યારે આખું હું જાણનાર દેખનાર છું, હું તો જાણનાર દેખનાર છું. હજી ઓલા ઇમોશન થયા કરે છે, વાંધો નથી, હસવું રડવું રાગ દ્વેષ હજી ચાલે છે, પણ હવે મેજોરિટી વજન જાણનાર દેખનાર પર આવે છે. ઝીરો નહીં થાય, ઝીરો તો કેવડી ભગવાનને નથી, ઝીરો હજી તો મુનિરાજને પણ ઝીરો નથી. આજે સપોઝ મુનિરાજ ધ્યાન કરતા હોય અને એનું ધ્યાન ભંગ થાય, આચાર્ય ઉત્પન્ન હોય સમજો, અને કોઈ શિષ્ય આવે કે ભાઈ આજે મારાથી આ દોષ થઈ ગયો, એ દોષ થયો તો એમને અંદર થી કઈક તો પરિણામ થાય ને કે ભાઈ આ કરવા લાયક નહોતું કે આ કરવા લાયક હતું કે આમ કરવું જોઈએ તું. એ પરિણામો તો કુંકુ આચાર્યને થાય છે, પણ એની સાથે એમનો જાણનાર દેખનાર જે ધ્રુવ વસ્તુ ઉભો છે એટલો સ્ટ્રોંગ છે કે આ પરિણામ મેં કર્યા માનતા જ નથી. ખ્યાલ આવ્યો? મારા દ્રવ્યમાં થયા પણ મેં નથી કર્યા, એ તો આવ્યા ને ભયા એની જાતે. હા, એ બે હા, પણ અહીંયા કહેવાની વસ્તુ શું છે, આ બે વસ્તુ છે ને પહેલા એને તમારા જ પરિણામો ઉભી કરે. આ પ્રેક્ટિકલ ની વસ્તુ કે અહીંયાથી બહાર નીકળો, રસ્તે ચાલતા હો, ઘરે કઈ પણ કરતા હો, આ બે વસ્તુ ઉભી રાખો. એક વસ્તુ જે જાણનાર છે, આ બધી વસ્તુને ન્યુટ્રલી ખાલી ઓબ્ઝર્વ કરો, અને આ એક વસ્તુ તમારા જે જે પરિણામ થતા હોય એ પરિણામમાં તમે ડૂબેલા છો. તો આ બે કરતા કરતા તમને ખ્યાલ આવશે કે આ દરેક વસ્તુ, આ ટોપિક ચાલે છે ને, કે દરેક પરિણામ પોતાના સ્વતંત્ર રીતે થાય, કોઈ સામેવાળાના સંયોગો પ્રમાણે આપણા પરિણામ થતા નથી, એટલે એ શક્તતા રાખી થાય. ખ્યાલ આવે? આવી રીતના પ્રેક્ટિકલ કરવાની પદ્ધતિ છે. ચાલો આગળ વધીએ. તો જો આપણે વ્યવહાર કારક તો જોયા, હવે નિશ્ચયકારક જોઈએ. 355 નો આન્સર જે છે એ નિશ્ચય કારક દ્રષ્ટાંત ગમીને સમજાવો. આ ઘડો જે બન્યો, એ ઘડો માટીમાંથી બન્યો, તો માટી સ્વતંત્ર રૂપે ઘડારૂપ કાર્યને પહોંચે. માટી સ્વતંત્ર રૂપે ઘડા રૂપે થઈ માટે માટી જે કરતા, અને બન્યું શું, અત્યારે એક્શન શું થયું, કે ઘડો બન્યો. એ ઘડો એનું કર્મ છે, પણ ઘડો કહેતા માટી જ છે, એટલે માટી પોતે જ કરતો, તો કરતા બી પોતે, કર્મ બી પોતે. ખ્યાલ આવે? અથવા ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કરે, પોતાના પરિણામને પોતાના પરિણામન સ્વભાવ વડે માટીએ ઘડો કરે. માટીનો પરિણામન સ્વભાવ છે, નિરંતર બદલાયા કરે, એટલે માટી પોતે પરિણામન સ્વભાવથી ઘડા રૂપે થઈ માટે એ સ્વભાવ એનું કરણ. માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું. આજે ઘડારૂપ પર્યાય જે થયું, માટી દ્રવ્ય એ ઘડો એની પર્યાય, તો એ જે શેપ મળ્યો એ કોને મળ્યો, માટીને જ મળ્યો, એટલે માટીએ જ પોતાની પર્યાયમાં એ શેપને દાન આપ્યો. ખ્યાલ આવે? એમ કરીને સંપ્રદાન પણ માટી પોતે. આની પહેલાની પર્યાયમાં માટીનો જે શેપ હતો એમાંથી આ ઘડારૂપ થયું, એટલે પહેલાની પર્યાય પણ માટીની જ હતી, એટલે અપાદાન પણ માટી પોતે. ખ્યાલ આવે? અને કોના આધારે કર્યું, તો માટીનો જે એવો ધ્રુવ રહેવાનો સ્વભાવ છે કે જેની સાથે પરિણમી શકે, એ સ્વભાવના આધારે એને કાર્ય કર્યું, એટલે અપાદાન અધિકરણ પણ. જો માટીએ પોતામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહ્યું, તેથી અપાદાન પોતે જ, અને માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો તેથી અધિકરણ પણ. જો આમ થોડું કોમ્પ્લિકેટેડ લાગે એવું છે ષટકાર, પણ જ્યાં એક બાજુ સ્થૂળતાથી રાખો અને એક બાજુ સૂક્ષ્મતાથી રાખો તો બધું બહુ ઇઝીલી સમજાય. સમજાય એવું છે? જ્યાં સ્થૂળતાથી કોઈ પણ સિચ્યુએશન એનાલાઇઝ કરો તો એવું લાગે જ છે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરી, પણ જ્યારે સૂક્ષ્મતાથી વિચાર કરવા જઈએ તો એમ સીધું વિચાર કરો કે દરેક દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય તો પોતાના છે કે નહીં, તો આમાં કેટલા દ્રવ્ય ઇન્વોલ્વ છે, જે કાર્યની આપણે વાત કરીએ છીએ એમાં કેટલા દ્રવ્ય ઇન્વોલ્વ છે, અને એ દ્રવ્યની પર્યાય શું છે. તો જો પાંચ દ્રવ્ય ઇન્વોલ્વ હોય તો પાંચ દ્રવ્યની પાંચ પર્યાય જઈ કે નહીં, તો પાંચ પર્યાય જઈ તો એ કોને કરી, તો એ દ્રવ્ય પોતે, અને પોતે કરી એનો મતલબ દરેકે દરેક કાર્ય દરેક દ્રવ્યનું જુદું જુદું છે. ખ્યાલ આવે છે? એમ વિચાર કરતા એ ષટકારક નિશ્ચયના બહુ જુદી સમજાય. ખ્યાલ આવે? આ રીતે નિશ્ચયથી એ ષટકારકો એક દ્રવ્યમાં જ છે. પરમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય નહીં કરી શકતું હોવાથી, અને દ્રવ્ય પોતે જ પોતાને પોતાના વડે પોતાના માટે પોતાના માથી અને પોતા માં કરતું હોવાથી આ નિશ્ચય કારકો પરમ સત્ય છે. આગળ શું કીધું તું? વ્યવહાર કારકો શું શબ્દ વાપર્યો? હા, વ્યવહાર કારકો અસત્ય છે. અહીંયા કે છે નિશ્ચય કારકો પરમ સત્ય છે. ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે. તેથી બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. આ જ બોટમ લાઈન છે ને છેલ્લે, બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. એ બોટમ લાઈન, એ એડવાન્ટેજ ઓફ નોઈંગ શક્તા. આજે આપણે કેટલું મંદિરમાં આવતું તો આપણું કલ્યાણ થશે. હવે બહારની વાતો તો આપણે કરીએ જ છે, ઠીક છે ને. હવે આત્મકલ્યાણ માટે પહેલા તો જે સાવ મોટા આવતા મંદિર, એને એમ જ કહેવાય કે ભાઈ મંદિરમાં આવો તો તારું કઈ ભલું કરું. ખ્યાલ આવે ને? આજે નિશ્ચય વ્યવહારની શૈલી કહેવાય. જયારે એ સાવ નથી આવતો તો એના માટે મંદિરમાં આવીને કલ્યાણ થશે નિશ્ચય છે, વ્યવહાર નથી, એ નિશ્ચય છે. ખ્યાલ આવે છે? કેમ કે એ તો સાવ નથી આવતો મંદિર. હવે જે મંદિરમાં આવતો થયો એને એમ કહેવાશે કે ભાઈ મંદિરમાં આવીને તારું કલ્યાણ નહીં થાય. એ મંદિરમાં આવીને કલ્યાણ થશે એ કહેવું વ્યવહાર હતું. હવે એમ થશે કે ભાઈ કઈ સ્વાધ્યાય કર તો તારું કલ્યાણ થશે એ જ નિશ્ચય. ખ્યાલ આવે? હવે ત્યાંથી હલીને જે અહીંયા આવ્યો એને એમ કહેવાશે કે ભાઈ સ્વાધ્યાય કરીને કલ્યાણ થશે એમ કેવું વ્યવહાર હતો. કઈ તત્વ વિચાર કર તો તારું કલ્યાણ થશે એ જ નિશ્ચય. હવે જે તત્વ વિચાર કરતો છે એને એમ કે છે તત્વ વિચાર કરીને કલ્યાણ થશે એમ કેવું વ્યવહાર હતો. તારા આત્માનો અનુભવ કર તો તારો ફાયદો થશે, એ પરમ નિશ્ચય. ખ્યાલ આવે? એબ્સોલ્યુટ એવું નથી કે જયા જ કરે જયા જ કરે. હવે આ એન્ડ આવી ગયો અપરમ નિશ્ચય. ગુરુદેવજી કે યોગસાધના જે આપણું પરમાત્મા છે એ પ્રવચનમાં કે ક્યાં સુધી હવે તારે સ્વાધ્યાય સ્વાધ્યાય કરવા છે? પોતાના આત્માને હવે સ્વાધ્યાય કરવો છે કે નહીં? પોતાના આત્માને જાણવો છે કે નહીં? એ જ પ્રવચન માટે તમે સાંભળ્યું કે ક્યાં સુધી સ્વાધ્યાય કર્યા કરવો છે? હવે પોતાના આત્માને વાંચવો છે કે નહીં એવું કઈક શબ્દ વાપરે છે. બહુ સરસ છે. આ ખ્યાલ આવ્યો જો નિશ્ચય વ્યવહાર કારકો. હવે જો આ બુક માંથી આના થોડું વધારે ડિસ્ક્રિપ્શન છે એટલે એકાદ પ્રશ્ન આમાંથી વાંચું, તમે સાંભળજો. જો આ તો આપણે જોઈ લીધું કારકના નિરૂપણ બે પ્રકારે નિશ્ચયને વ્યવહાર. હા, જો વ્યવહાર કારક હે ઉસે હી સર્વથા સચ્ચા માન લિયા જાય તો શાસ્ત્રો મે કહાં કહાં ઉસે, મતલબ એ શાસ્ત્રોમાં ક્યાં ક્યાં એના વિશે શું કીધું છે? જો તમે વ્યવહારને સાચું માની લો તો શાસ્ત્રોમાં શું કીધું? પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમ કે છે સત્ય દેશના નાસ્તિક, કે જે કોઈ એવો જીવ હોય જે વ્યવહારને સાચું માનતો હોય તો એને તો ઉપદેશ આપવાને લાયક જ નથી. બીજું સમયકાર કલશ 55 માં ય અહંકાર મોહ અજ્ઞાન અંધકાર હે ઉસકા સુલટના દૂર નિવારણ. જે વ્યવહારને એટલે જે માનતું હોય કે કર્મથી જીવના પરિણામ થશે તો એને સુધારવું અઘરું છે. ખ્યાલ આવે? પ્રવચન સાર મે પદ પદ ધોખા ખાતે હે. આવા જીવો પદે પદે ધોખા ખાય છે. આવા ઘણા બધા રેફરન્સીસ છે, 5-6 રેફરન્સ છે. આત્મ અવલોકનમાં એમ કીધું છે કે ભાઈ લાયક છે. સમયકાળમાં કીધું છે મિથ્યા દ્રષ્ટિ છે અને એનું ફળ અનંત સંસાર છે. મોક્ષમાં પ્રકાશકમાં ઉસે સબ ધર્મ કે અંગ મિથ્યાત્વ ભાવ કો પ્રાપ્ત હોતા હૈ એવું કીધું. તો વ્યવહાર કારક વિશે શું સમજવું જોઈએ? પરમાર્થ તો કોઈ દ્રવ્ય કિસી કા કરતા હતા નહીં હો સકતા, એટલે વ્યવહાર કારક અસત્ય હૈ એસા માનના ચાહિએ. વે માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં હૈ, એટલે ખાલી ઉપચારથી કોઈ આજુબાજુના સંયોગોનું જ્ઞાન કરાવવા માટે એવું કહેવામાં આવ્યું છે એમ જાણવું જોઈએ. જ્યાં શાસ્ત્ર માં વ્યવહારકારક અને નિશ્ચયકારક કા કથન હો વહાં ક્યાં જાણના છે? તો જો જ્યાં વ્યવહારકારક કા નિરૂપણ હો ઉસે તો અસત્યાર્થ માનકર ઉસકા શ્રદ્ધાંત છોડના ચાહી. આપણું આખું શાસ્ત્ર નું વર્ણન ચાર અભિયોગમાં આવે, સમજો, ચાર અભિયોગ, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યોગ. તો કર્ણાનુયોગ છે ને એમાં તો આખું વર્ણન એવી રીતના જ આવે કે કર્મ ને કારણે જીવ ને આમ થાય છે અથવા જીવ ના આવા પરિણામ થી આવા કર્મો બંધાય છે. કર્મ જુદા દ્રવ્ય, જીવ જુદો દ્રવ્ય, બરાબર. હવે બેઝિક ડેફિનેશન છે કે બે દ્રવ્ય ને મળાવીને જ્યાં વાત કરવામાં આવે એને વ્યવહાર, બરાબર. અને અહીંયા શું કે છે, વ્યવહાર ને શું માનવું કે અસત્ય છે કે આવું નથી, તો શું આપણે શાસ્ત્ર ખોટા છે? એવું થયું ને ફરી શાસ્ત્ર માં શું કીધું છે કે આવા પરિણામ થી આવા કર્મો બંધાય. જીવ જુદો, કર્મ જુદા, બે દ્રવ્ય જુદા, અને જુદા દ્રવ્ય નું એક સાથે વર્ણન કરવું એ વ્યવહાર છે. અને વ્યવહાર ને અસત્યાર્થ કીધું, તેનો મતલબ શાસ્ત્ર અસત્યાર્થ છે. થયું કે નહીં? હા, જો અહિયાં એ આખા શાસ્ત્ર આપણા કર્ણાનિયમ ના તો કેટલા બધા શાસ્ત્ર છે, પણ એ બધા શાસ્ત્ર નું પ્રયોજન શું છે? પ્રયોજન એ છે કે જ્યાં જ્યાં જીવના આવા પરિણામ થાય છે ત્યાં ત્યાં કર્મમાં આવી રીતના ફેરફાર થાય છે, એમાં આવા બંધાય છે, આવા છૂટે છે, કર્મમાં આમ સંક્રમણ થાય, ઉત્કર્ષણ થાય, અપકર્ષણ થાય. આદિ એક પર પદાર્થ નું જ્ઞાન કરાવવા માટે ખાલી કીધું. જીવને કારણે આય છે એ પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે કે જ્યાં જ્યાં જીવના આવા પરિણામ ત્યાં ત્યાં કર્મમાં આવી વ્યવસ્થા. હવે જો એમ જ માની લે કે કર્મ ને કારણે આમ થયું કે જીવ ને કારણે આમ થયું, તો તો એમ કે છે કે ભાઈ તમે દેશ ના સાંભળવા લાયક છો. ખ્યાલ આવે? ખ્યાલ આવે? પહેલા શું કહી દીધું? પહેલા સંપોજ એમ કહી દીધું કે ભાઈ દરેક દ્રવ્ય જુદા છે. દરેક, ચલો એક્ઝામ્પલ છે કે ભાઈ આટલા સ્ટુડન્ટ છે, બધાએ એક્ઝામ આપવાની, બધાએ એક્ઝામ સ્વતંત્ર રીતે પોતાની યોગ્યતાથી આપવાની, અને બધાએ પોતાના પેપર પોતાની રીતે લખવાનું, પણ હું તમને એક અઠવાડિયાનો ટાઈમ આપું છું, પ્રિપેર કરો. તો કોઈ મારી પાસે એવું સમજવા માટે મેં સમજાવ્યું, કોઈ કેસીભાઈ પાસે એવું સમજવા માટે એમણે સમજાવ્યું, બરાબર. એકબીજાને બધાએ સમજાવ્યું, સમજો. કેસી એમ ચાર પાંચ છોકરાઓને સમજાવ્યું અને ચાર પાંચ છોકરા એક્ઝામ લખી અને સરસ માર્કે પાસ થઈ ગયા. તો એમણે શું કહ્યું, ભાઈ કેસીભાઈ તમારી જ કૃપા છે અમે મારા. તો આ કૃપા જે છે એ સત્યાર્થ છે કે અસત્યાર્થ? લખ્યું તો એમણે પોતાની જાતે છે ને, તો પાસ તો પોતાની યોગ્યતા છે, પણ આગળ કહેવાનો ઉપચાર એ ખાલી લોક વ્યવહારની પદ્ધતિ છે. એ લોક વ્યવહારની પદ્ધતિને જો કોઈ ચોથું વ્યક્તિ સાચું જ માની લે તો ભાઈ એ તો એના ચરણ હોય. તમારી કૃપા વગર હું પાસ થવાનું નથી. સપોઝ આ કોર્સે પેપર લખ્યું નથી, બાકી છે, એક એક બારગામ હતો એટલે હવે એક અઠવાડિયા પછી લખો, એટલે એનો પગ પકડી લેશે કેસી ભાઈ મારા પર કૃપા કરો, નહીં તો હું તો પાસ નહીં કરું. ખ્યાલ આવે છે? આ જે લોક વ્યવહારને તમે સાચું માની લો તો કેટલો મોટો પ્રોબ્લેમ થાય છે તે સમજવાની. એવી જ રીતે જ્યાં દ્રવ્યાનિયમમાં પહેલા એસ્ટાબ્લિશ કરી દીધું કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે. હવે વળી પાછી એક ને એક કેટલી વાર ચીધા કરે ને, નહીં તો દરેક વાક્ય લખવું હોય આચાર્યને પહેલા લખવું પડે કે જીવ સ્વતંત્ર છે, કર્મ સ્વતંત્ર છે, અને જ્યાં જીવના આવા પરિણામ થાય છે ત્યાં કર્મમાં આમ આમ બંધાવવું થાય છે. કંઈક એવું લખ્યા કરે તો શાસ્ત્ર કેવડા મોટા છે. એટલે હવે ઉપચારની કથન કરે છે કે ભાઈ જીવને કારણે બંધાય, એનો મતલબ એમ ન માની લેવું. ખ્યાલ આવે? આ એક બેઝિક સિદ્ધાંત સમજાવવો જોઈએ. ચાલો આપણે જોઈ લઈએ. ચાલો આપણે જોઈએ. હવે એટલે આપણે અહીંયા નિશ્ચયકારક અને વ્યવહારકારક આપણા પૂરા થયા. હવે જો પાછળ શું આવે, અહીંયા એક નવો ટોપિક ચાલુ થાય છે વ્યાપ્ય વ્યાપક ભાવ. એ વ્યાપ્ય વ્યાપક ભાવ ઉપર ઘણા બધા ક્વેશ્ચન છે, એ માટે આપણે નેક્સ્ટ ટાઈમ પર જ રાખીએ. એનો એક સમરી શું છે હું તમને કહું કે જ્યાં જ્યાં જે દ્રવ્ય વ્યાપે છે એનું એનું એક કાર્ય કરી શકે, જ્યાં એ વ્યાપતો જ નથી તો એનું કાર્ય કરી શકતો નથી. ખ્યાલ આવે? એના ઉપર જ પછી આપણે વધારે ચર્ચા કરીશું.
જનવાણી કે જ્ઞાન સે તુજે લોકાયો, તો વાણી મસ્તક નમો સદા દેતુ.
જનવાણી માતનો